તારીખ 29/10/1992 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 64, 65, 66 અને 67 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 37.
સ્થિતે વિઘ્નાખલુ પુદ્ગલસ્ય સ્વભાવભૂતા પરિણામશક્તિ તસ્યાં સ્થિતાયાં સ કરોતિ ભાવઃ આત્મનસ્તસ્ય સ એવ કર્તા. ઇતિ ખલુ પુદ્ગલસ્ય પરિણામશક્તિ સ્થિતા. આ રીતે નિશ્ચયથી મૂર્ત દ્રવ્યનો પરિણમન સ્વરૂપ સ્વભાવ અનાદિ નિધન વિદ્યમાન છે. સ્થિતા એટલે સ્થિર, સ્થાપિત થયો, સિદ્ધ થયો. સ્થિતા એટલે સિદ્ધ થયો કે ખરેખર જળ દ્રવ્યનો, મૂર્ત દ્રવ્યનો એટલે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે છે એને મૂર્ત કહેવામાં આવે છે. એવા જળ પદાર્થનો પરિણમન કરવાનો સ્વભાવ, પરિણમનરૂપ સ્વભાવ એટલે પરિણમન કરવાનું સામર્થ્ય, શક્તિ અનાદિ નિધન વિદ્યમાન છે. અનાદિ અનંતપણે એ શક્તિ છે. જળ પરમાણુ સ્વયં પોતાની મેળે કાર્ય કરે, પરિણમવાનું કાર્ય કરે એવો એનો સ્વભાવ અનાદિ અનંત છે. કોઈ જીવની જરૂર નથી જળ પરમાણુના કાર્ય થવા માટે, કોઈ જીવની જરૂર નથી. સ્વયં જ પોતાના સ્વભાવથી એ પરિણમવાનું કાર્ય કરે છે એ એની શક્તિ છે. એવો છે કે સ્વભાવભૂતા, સ્વભાવભૂત છે એટલે સહજ રૂપ છે, કોઈ સંયોગ રૂપ નથી. એમ કહે છે સ્વભાવભૂત છે એટલે કોઈ સંયોગ રૂપ નથી, કે અમુક સંયોગ મળે તો પરિણમે અને અમુક સંયોગ ન મળે તો ન પરિણમે એમ નથી. એ પોતાના સ્વભાવભૂત છે. પરિણમવું, ઉદ્ગળ પરમાણુનું પરિણમવું એ સહજ સ્વભાવ છે, અનાદિ અનંત સહજ સ્વભાવ છે. વળી કેવો છે કે નિર્વિઘ્ન રૂપ છે, અવિઘ્નાહા. એને પરિણમવામાં કોઈ વિઘ્ન ન નાખી શકે, અંતરાય ન પાડી શકે. કોઈ એમ કહ્યું મેં આ રાગ કર્યો માટે મંદિર બન્યું, તો એ વાત બરાબર નથી. એને થવા માટે કોઈ રાગની જરૂર નથી, અને કોઈ એમ કે આ મંદિર થાય એ ન થવા દેવું જોઈએ માટે કોઈના દ્વેષથી વિઘ્ન આવે અને ન થઈ શકે એમ બનતું નથી. ન તો કોઈના રાગથી થાય છે, ન તો કોઈના વિઘ્ન નાખવાથી અટકે છે. ન થવું હોય ત્યારે એમ કહેવાય કે આને વિઘ્ન નાખ્યું માટે ન તૂટ્યું, ખોટી વાત છે. કોઈના વિઘ્ન નાખવાથી કોઈ પરમાણુ પરિણમતા અટકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. તેમ કોઈના રાગના કારણે એ કાર્યો થવા લાગે એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી, નિર્વિઘ્ન રૂપ છે. નહીતર તો પરિણમન રોકાઈ જાય. એક સમયની પર્યાયને રોકવા માટે કોઈ વિઘ્ન નથી, તો આ તો અનંત સમયનું કાર્ય છે. જે બહારના સ્થૂળ કાર્યો છે એમાં તો અસંખ્ય સમયને અનંત સમય લાગે છે. એક સમયના પરિણમનને ન રોકી શકાય, તો બે સમયના કે અનેક સમયના પરિણમનને કેવી રીતે રોકી શકાય? એ ન રોકી શકાય, નિર્વિઘ્ન રૂપ છે. પરિણામ રૂપ દ્રવ્યનો સ્વભાવ છે અને એ સ્વભાવથી પરિણમતા દ્રવ્યને કોઈ વિઘ્ન નાખીને નહીં પરિણમતું ન કરી શકે. એનો અર્થ એ છે કે પરિણમવા માટે જરૂર છે એ તો વાત બહુ દૂર થઈ ગઈ. જો એને પરિણમવા પરિણમન કરવામાં વિઘ્ન પણ ન નાખી શકાતું હોય તો એને પરિણમન નહોતું થતું માટે મેં કર્યું એ વાત તો બહુ દૂર થઈ જાય છે. નિમિત્તનો અર્થ જ એ છે કે કુંભાર ગળા માટે કાંઈ કરતો નથી, કુંભાર પોતાના પરિણામ કરે છે. એના શરીરના હાથ પગ હલાવવાના પરિણામ કુંભારનો આત્મા નથી કરતો. પછી ઘડો તો વળી આગે છે એથી શું એના શરીરના પર્યાયોથી પણ ઘડોનો ઘડાની પર્યાય તો દૂર છે. એનો ભાવ કરે ઘડો કરવાનો એ ભાવ કરે છે. હાથ પગ હાલવાની યોગ્યતા હોય તો હલે અને ઘડો થવાની યોગ્યતા હોય તો થાય નહીં, ભાવના કારણે નહીં. છતાં એનો મેળ જોઈને એને નિમિત્ત કહેવામાં આવે છે. ઘડો કાર્ય થાય છે, ઘડારૂપી કાર્ય થાય છે અને કુંભારનો એ ઘડો કરવાનો ભાવ છે એ જોઈને એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ ખરેખર એ ઘડારૂપે કુંભાર પરિણમતો નથી. ચાકડા ઉપર માટી ચડે છે, કુંભાર ચડતો નથી. અને એ માટી પરિણમીને ઘડા રૂપે થાય છે, કુંભાર પરિણમીને ઘડા રૂપે થતો નથી. આમ છે માટીનું પરિણમન તો થયા જ કરતું હોય છે, ભલે ઘડા રૂપે ન થતું હોય પણ જે રૂપે થવા યોગ્ય હોય તે રૂપે થયા જ કરે. માટીનું પરિણમન પણ ચાલુ જ છે, એક સરખી માટી નહીં દેખાય, ફેરફાર દેખાશે જ તમને. શું કોઈ કોઈ ફેરફાર લાંબા સમયે દેખાય તો કોઈ ફેરફાર ટૂંકા સમયે દેખાય. શું વાતાવરણનું નિમિત્ત મેળ કરવા માટે નિમિત્ત કયો એને? શું રોજ દરિયામાં ભરતી આવે છે એમાં નિમિત્ત શું કરશે? કેટલા જળ પરમાણુ છે દરિયાના પાણીમાં? અનંતા પરમાણુ છે પાણીના. હવે એમાં જે ભરતી આવે છે એમાં નિમિત્ત શું કરશો? ઘણી વાર તો શું છે મોજા ઉછળે ત્યારે પવન હોય તો મોજા ઉછળે એમ કહેવાય, પણ એ ચોમાસા પૂરતું હોય છે. તો રોજ ભરતી આવે છે અને ગમે એટલો પવન હોય તો ઓટ આવે પાછો. ગમે તેટલો આંબેલાની ધારે બારે મેઘ વરસતા હોય તો પણ ઓટ આવે અને 118 ડિગ્રીના તડકામાં ભરતી આવે. બારે મેઘ વરસતા હોય અને બધી નદીઓના પૂર બે કાંઠે ઠલવાતા હોય છતાં દરિયામાં ઓટના ટાઈમે ઓટ જ આવે. લાખો અબજો ટન પાણી કલાકોનું ઠલવાતું હોય તો ઓટ આવે ત્યારે ઓટ જ આવે. શું કરશો એને? જો સ્વયં પરિણમન ગણશો કે નહીં ગણો? એ સ્વયં જ પરિણમનશીલ છે. સર્વજ્ઞ ભગવાન જીનેન્દ્ર દેવે તો એક શુદ્ધ પરમાણુને પરિણમતો જોયો છે. શું? જે શુદ્ધ પરમાણુ કોઈ પણ સાધન દ્વારા જોઈ શકાતો નથી. ગમે એવું માઇક્રોસ્કોપ લાવો તો પણ પરમાણુ એ દૂરબીનથી દેખાતું નથી. અત્યારે જેને એટમ કહે છે એ તો ઘણા પરમાણુનો જથ્થો છે. એ ઘણા પરમાણુનો જથ્થો છે તો એની આકૃતિ એ લોકો દોરે છે, ષટકોણ ને અષ્ટકોણ ને પંચકોણ ને બધાનો. પણ એક પરમાણુ છદ્મસ્થના જ્ઞાનમાં સીધું ન આવે ને કોઈ સાધનથી પણ ન આવે. એવા એક પરમાણુને સર્વજ્ઞએ પરિણમતો જોયો છે. શું? પરંતુ જે એક સમયમાં એનો પર્યાયનો ઉત્પાદ જોયો છે ને આગલી પર્યાયનો વ્યય જોયો છે એક જ સમયમાં, એ સર્વજ્ઞની પરંપરાથી આ વાત ચાલી આવે છે અને દ્રષ્ટ યુક્તિથી સમજાય એવી વાત છે. મિલનું કાપડ હોય, નક્કોર એક ટાંકો લઈ લ્યો અને એને કબાટમાં મૂકી દો, એ જ મિલનું કાપડ પાછું 10 વર્ષે એક બીજો ટાંકો લાવીને પછી ઓલો ટાંકો બહાર કાઢીને હરખાવો તો શું થશે, શું દેખાશે? કે આ નવો છે આ જૂનું છે. કોણે જૂનું કર્યો? એને એ કાપડના ટાંકાને જૂનો કોણે કર્યો? બુદ્ધિ ગમે, પણ એને એવા વાતાવરણમાં રાખો કે કામ શું, પ્લાસ્ટિક વિટાળી અને કાંઈ એના વાતાવરણની અસર ન થાય એવી રીતે રાખો, શું કઈ ફેર પણ દેખાવાનો તમને, કેમ કે પરમાણુ છે એ પરિણમે છે, શું પરમાણુ પરિણમન કર્યા વિના રહેતા નથી અને પરિણમન કરતા એને અટકાવી શકાતા નથી. આ વસ્તુ સ્થિતિ છે. એ તો કઈક વાતાવરણ થી હડી ગયું એમ કે, પણ આપણે વાતાવરણ એને ન મળે એવી રીતે રાખો. ચાલો શું સડવાનું કે જૂના થવાનું વાતાવરણ ન મળે એવી રીતે એનું પેકિંગ કરી રાખો અને પછી તમે તાજો ટાંકો લાવો 10 વર્ષે અને એની બાજુમાં મૂકો એટલે તરત ખબર પડશે કે ભાઈ આ બરાબર છે, આ નવો છે ને આ જૂનો છે. જૂનાપણું તમને દેખાઈ જશે, કેમ કે પરમાણુ પરિણમે છે, પીડા પીડા પણ પરિણમે છે. આગળ હટી જાય છે, પણ એમાં તો વાતાવરણ લઈ આવે ને ભાઈ, કે છે જે ખુલ્લા વાતાવરણમાં છે એમાં તો એ વાતાવરણની અસર કહેવાય ને. એટલા માટે આ ભરતી ઓટમાં વાતાવરણ નથી લાગુ પડતું, કેમ કે એમાં વિરુદ્ધ પર્યાય થાય છે. ઘણી ગરમી હોય તો પણ ભરતી આવે અને લાખો ટન પાણી એક એક મિનિટનું ઠલવાતું હોય તો ઓટ આવે. હવે એનું શું કરશો? દરિયો પી જાય એને, લાખો ટન પાણીને પી જાય દરિયો, એમ છે. એનું શું કરો? ત્યાં શું લાવશો? કે જ્યાં નિમિત્તનો મેળ ખાતો નથી ત્યાં શું લાવશો? મેળ ખાય ત્યાં તમે નિમિત્ત કયો? કે કઈક નિમિત્તમાં ભાગ ભજવે છે. ઠીક, નિમિત્ત તો એને જ્ઞાન મળવાનું છે અને જીવ કેમ અજ્ઞાની થાય? ભગવાનની દિવ્ય ધૂની છૂટીને શુક્રવારની મત થયા, સ્વતંત્ર પરિણામે છે દરેક દ્રવ, સ્વતંત્ર પરિણામે છે એમ એનો અર્થ. કેટલા વર્ષોથી આ એકમથી પૂનમનો ચંદ્ર વધે ઘટે છે, કયો દિવસ? એકમથી પૂનમ વધતો જાય અને પૂનમથી અમાસ ઘટતો જાય. હવે એમાં કોણ કરે છે? કોઈ કઈ કરે કે ન કરે એ એને પ્રમાણે બરાબર કામ કરે છે કે નહીં? કોણ એને કોણ નિમિત્ત છે એમ કે, વધઘટ ને કોણ નિમિત્ત છે? ચંદ્રની જે કળા છે, બીજમાં બીજ, ત્રીજની વધતી, ચોથની વધતી, પછી ઘટતી 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 ઘટતી, રેગ્યુલર કામ કરે છે, કરે છે કે નહીં? પાછું અહીંયા મિતિ ઘટે તો એ પ્રમાણે 14 દિવસે પૂનમ આવે, બે મિતિ ઘટે ઘટી હોય તો 13 દિવસે પૂનમ આવે અને એક મિતિ વધી હોય તો 16 દિવસે પૂનમ આવે. કેવી રીતે કરવું નક્કી કર્યો? હવે કેવી રીતે કરશું નક્કી? હે, ઉદ્ઘટ થાય છે કે નહીં? અંગ્રેજી તારીખની જેમ આપણે નથી હાલતું, આપણે તો ચંદ્ર ઉપર તો આખી મહિનો ગોઠવાય છે, ચંદ્રની કળા ઉપર તો અને આ દિવસે આ પખવાડિયામાં 13 દિવસે પૂનમ આવશે એ 100 વર્ષ પહેલા નક્કી થાય, થઈ શકે છે. 100 વર્ષના પંચાંગ કાઢે છે કે નહીં? હે, કાઢે. આ માસર મહિનામાં સુદની અંદર 13 તિથિ છે, વદની અંદર 16 તિથિ છે. જ્ઞાન કેટલું કામ કરે છે એવું છે. વસ્તુ સ્વરૂપ છે તે પરિણામ શક્તિ હોતા એટલે હોવાને લીધે ઉદગળ દ્રવ્ય પોતાના અચેતન દ્રવ્ય સંબંધી જે પરિણામને કરે છે ઉદગળ દ્રવ્ય તે પરિણામનું કરતા થાય છે. અને જો જીવ કે કુંભાર કે કોઈ પણ એ પૂદગળને પરિણમ આવે તો એક પૂદગળને એક પરમાણુને જો ઈચ્છા પણ પ્રમાણે પરિણમાવી શકાય તો અનેક પરમાણુઓને પણ ઈચ્છા પ્રમાણે જ પરિણમાવી શકાય. જે પ્રકારે એક પરમાણુને ઈચ્છા પ્રમાણે પરિણમાવી શકાય એ પ્રમાણે બેને એ પ્રમાણે અનેકને, તો પછી પોતાના શરીર સંબંધીના પરમાણુ છે એને પોતાની ઈચ્છા પ્રમાણે જ પરિણામ આવે ને? શું કે બીજી રીતે પરિણામ આવે? કે યુવાન હોય એ વૃદ્ધ થવા ઈચ્છતો નથી, એક પરમાણુને પણ પોતે નજીકમાં નજીક શરીર છે એ પરમાણુને નથી પરિણામ આવી શકતો. તો પછી ઘડાના પરમાણુ તો કુંભારના શરીરથી ઘણા દૂર છે, કેવી રીતે પરિણામ આવે? અહીંયા તો એમ કહેવાય કે કાય યોગ છે, અડેલો છે, જોડાયેલો છે. ત્યાં તો જોડાયેલો નથી, છૂટા છે પરમાણુ. જોડાયેલા પરમાણુમાં પણ અધિકાર નથી ચાલતો, કે છૂટા પરિણામમાં પરમાણુમાં અધિકાર કેવી રીતે ચાલે? અને જીવમાં જે પરિણામ શક્તિ છે એને લઈને એ પરિણમી રહ્યું છે એ વખતે એ શક્તિ નિષ્ફળ જાય? જો બીજો જીવ કે બીજો પરમાણુ એને પરિણામ આવે તો એ શક્તિ એ વખતે શું કરતી હોય? નિષ્ક્રિય થઈ જાય, નિષ્ફળ થઈ જાય? અને જો પરિણમવાની એનામાં શક્તિ ન હોય તો કોણ પરિણામ આવી શકે? અશક્યને શક્ય કેવી રીતે કરી શકાય? કે જે વસ્તુ જે શક્ય છે, જેમ કે જળમાંથી ચેતન ફરવું અશક્ય છે, પરમાણુમાં જીવ લાવવો, જળમાં જીવ લાવવો અશક્ય છે. તો એક સમય માટે પણ જીવતો ન થાય પરમાણુ. એમ જો પરિણમતો ન હોય તો એક સમય માટે પરિણામ આવી શકાય નહીં. અને સ્વભાવથી પરિણમતો હોય તો કોઈની જરૂર નથી એને પરિણમાવા માટે, કોઈની આવશ્યકતા નથી. કોઈ આવે તો પરિણમે, નહીં તો ન પરિણમે. આમ વસ્તુ સ્થિતિ છે. આ તો વિજ્ઞાન છે. શું દુનિયાની વ્યવસ્થા આ રીતે ચાલે છે? કોઈની ઈચ્છા પ્રમાણે ચાલે છે દુનિયાની વ્યવસ્થા? કોની ઈચ્છા પ્રમાણે ચાલે છે? કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે? કોઈ અમેરિકાના પ્રેસિડેન્ટની ઈચ્છા પ્રમાણે ચાલે છે અમેરિકાની વ્યવસ્થા? હે, ન ચાલે. કોની ઈચ્છા પ્રમાણે ચાલે છે? હે, દુનિયાની વ્યવસ્થામાં પોતાની વ્યવસ્થા વિચારવાની. તમારા ઘરની વ્યવસ્થા તમારી ઈચ્છા પ્રમાણે ચાલે છે કયો? નહીં, ન ચાલે. એક ઘરમાંથી કોઈને નીકળવું નથી, છતાં નીકળી જવું પડે છે કે નહીં? હે, એમાં કઈ કામ આવે, કોઈ રોકાવા માટે આગ્રહ કરે કે રોકાવા માટે પ્રયત્ન કરે એટલે કઈ રોકાઈ શકે? આ દુનિયાની વ્યવસ્થા સ્વયં જ ચાલે છે. જળ અને જીવ બંને પદાર્થોને પોતાના ગુણધર્મથી પોતાના ગુણધર્મ અનુસાર પોતે વ્યવસ્થિત રીતે પરિણમી રહ્યા છે. એમાં કોઈ બીજો વિકલ્પ કરવો તે વ્યવસ્થામાં અવ્યવસ્થા લાવવાનો વિકલ્પ નિષ્ફળ છે, વૃથા છે, મિથ્યા છે, કરી શકાતું નથી. કરે તો કરવા માંગે તો પણ આ એની કુદરતી વ્યવસ્થા છે, એ પ્રકારે જ બધું કાર્ય થાય છે. એટલે એવી પરિણામ શક્તિ હોવાને લીધે ઉદ્ગળ દ્રવ પોતાના અચેતન દ્રવ સંબંધી જે પરિણામને કરે છે, ઉદ્ગળ દ્રવ તે પરિણામનું કરતા થાય છે. ભાવાર્થામ છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે ઉદ્ગળ દ્રવ પરિણમે છે. જ્ઞાનાવરણાદિ કર્મરૂપે ઉદ્ગળ દ્રવ સ્વયં પરિણમે છે એમ કહેવું છે. અને તે ભાવનો કરતા ઉદ્ગળ દ્રવ થાય છે જીવને. જ્ઞાનાવરણાદિ કર્મની અવસ્થામાં ઉદ્ગળ પરિણમે છે, જીવ પરિણમતો નથી. માટે જીવે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું એ કહેવા માત્ર છે, વસ્તુ સ્વરૂપ નથી. એ જળના વિષયમાં સ્પષ્ટ કર્યું, એ જ વાત હવે જીવના વિષયમાં કહેશે. ક્રિયાનો પરિણામ તો બંધ થઈ જાય તો ક્રિયાનો નાશ થાય. પરિણામ તો બંધ નિર્વિઘ્ન, પણ વિઘ્ન નથી પાડી શકતા. એની ક્રિયા થવામાં કોઈ વિઘ્ન નાખી શકે ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર, કોઈ વિઘ્ન નાખી શકે નહીં. આવી વ્યવસ્થા છે. પછી ક્રિયા કેવી રીતે અટકે, ક્રિયાનો નાશ કેવી રીતે થાય? પરિણમનનો નાશ થાય, પરિણમન સ્વભાવનો નાશ થાય તો ક્રિયાનો નાશ થાય. પરિણામમાં પરિણામમાં રૂપ ક્રિયાનો નાશ કદી થઈ શકે નહીં. કેવી રીતે ક્રિયાનો નાશ થાય ગયો? હા, પોતાને રાગ પ્રમાણે ક્રિયા ન કરી શકે તો વસ્તુ સ્થિતિ છે. રાગ પ્રમાણે જો કરી શકે તો શરીરની ક્રિયા કરે રાગ પ્રમાણે. એક માણસ કે મને ઊંઘ નથી આવતી, એને ઊંઘવું છે ને ઊંઘ નથી આવતી. બીજો માણસ એમ કહે છે કે મારે જાગવું છે પણ મને ઊંઘ આવે છે, હું જાગી નથી શકતો, શું કરવું હવે? જો એના રાગ પ્રમાણે કોઈ કાર્ય થાય એવી વસ્તુ સ્થિતિ નથી. તો અવ્યવસ્થા થઈ જાય. તો દુષ્ટ પરિણામ વાળા જીવો કોઈને રસ્તા ઉપર હાલવા ન દે. મેં રસ્તા ઉપર નહીં ચલાય તો કે ક્યાં ચાલવું? તો કે જ્યાં ચાલવું હોય એ ચાલો, પણ રસ્તા ઉપર નહીં ચાલવા દે. શું કરશો? કહો, ઘરમાં તો નહીં રહેવા દે પણ રસ્તા ઉપર ચાલવા નહીં દે એમ કે શું કરો? એવું કોઈનું કોઈના ઈચ્છા પ્રમાણે કોઈના કાર્ય થાય એવી વસ્તુ સ્થિતિ નથી. પોતાની શ્રદ્ધા અને અભિપ્રાયને પોતાની હિત બુદ્ધિએ ફેરવવાની જરૂર છે. પોતાની હિત બુદ્ધિથી પોતાની ઊંધી શ્રદ્ધા કે અગાઉની શ્રદ્ધા જે કઈ છે એ શ્રદ્ધાને અને અભિપ્રાયને બદલવાની જરૂર છે. ભલે એ બદલતા થોડો પરિશ્રમ પડે તો પણ, પરિશ્રમ પડે તો પણ બદલવાની જરૂર છે, નહીંતર ક્યાંય સમાધાન નહીં થાય. આ આમ કેમ કરે છે એમ આવ્યા વગર રહેશે નહીં. એ 64 થયો. 65 સ્થિતિત જીવસ્ય નિરંતરાયા સ્વભાવભૂતા પરિણામ શક્તિ તસ્યામ સ્થિતાયામ સકરોતિ ભાવમ યમ સ્વસ્ય તસ્યેવ ભવેત સકર્તા. જે પરમાણુના સંબંધમાં કહ્યું હતું તે જ હવે જીવ પદાર્થના સંબંધમાં કહે છે કે જીવ વસ્તુની પણ, અર્થાત ચેતન દ્રવ્યની પણ પરિણામ શક્તિ અર્થાત પરિણમન રૂપ સામર્થ અનાદિથી વિદ્યમાન છે. પરિણમતો જીવ થાકે કે ન થાકે? પરિણમતો જીવ કદી થાકતો નથી. શું મશીનરી હો? એક મિનિટ ના 5000 આટા ફરે તો એને ઘસારો લાગે છે. શું એને ઘસારો લાગે છે? આ તો એક સેકન્ડ ના અસંખ્ય આટા ફરી જાય છે. કેટલા? એક મિનિટ ના નહીં, હું એક સેકન્ડ ના અસંખ્ય આટા ફરે છે. 5000 ની, 5 કરોડ ની, 5 અબજ ની અસંખ્ય ફરે છે. ગણિત ની બહાર જવું પડે એટલા. છતાં આ જીવને કે પરમાણુને એના માટે ઘસારો લાગતો નથી. એના અનંત સામર્થ્યને બતાવે છે. એ શક્તિમાં પણ અનંત સામર્થ્ય છે કે જેને લઈને એ પરિણામ જ કરે તો પણ એને કાંઈ ઘસારો લાગે નહીં. ડેપ્રિસિએશન નથી આવતું એની અંદર, કાંઈ નબળાઈ નથી આવતી. માણસ એમ કે ભાઈ આટલા વર્ષ કામ કર્યું ને હવે શરીર નબળું પડી ગયું છે. પણ પરમાણુ પરિણામ તો નબળો પડતો નથી ને જીવ પરિણામ તો નબળો પડતો નથી. એ પરિણામ જ કરે છે અને એનું પરિણમવાનું ચક્ર બહુ ઝડપી છે. કેટલું બધું ઝડપી છે કે એક સેકન્ડમાં અસંખ્ય વાર પલટો મારી જાય છે. અવસ્થાથી અવસ્થાંતર થઈ જાય છે. જીવ દ્રવ્યની, ચેતન દ્રવ્યની પરિણામ શક્તિ પરિણમન રૂપ સામર્થ્ય પણ અનાદિથી વિદ્યમાન છે. એ પણ અનાદિ અનંત વિદ્યમાન છે. એવું દ્રવ્યનું સહજ છે એ પણ સ્વાભાવિક જ છે. શું એવું દ્રવ્યનું સહજ છે? સ્વભાવભૂતા એટલે જે શક્તિ સહજ રૂપ છે, સ્વભાવ રૂપે છે, અને એમાં કાંઈ સજા સ્વભાવ રૂપે હોય ત્યાં પછી કાંઈ બીજી તકલીફ પડતી નથી. મળી કેવી છે? કે પ્રવાહરૂપ છે એટલે નિરંતર, નિરંતરનો અર્થ કર્યો છે. પ્રવાહરૂપ છે, એક સમય માત્ર ખંડ નથી. ખંડ એટલે બંધ પડતો નથી પરિણમતું. શું નિરંતર આત્રો એક સમયનો વચ્ચે ન પડે એવી રીતે પરિણમે છે, નિરંતર પરિણમે છે. એનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે, તૂટતો નથી પ્રવાહ. એમ કહે છે પરિણમનનો પ્રવાહ વચ્ચે તૂટતો નથી, તૂટકપણું નથી આવતું. તે પરિણામ શક્તિનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે, નિરંતર ચાલુ રહે છે. એવી પરિણામ શક્તિ હોવાને લીધે જીવ વસ્તુ પોતા સંબંધી જે કોઈ શુદ્ધ ચેતનારૂપ કે અશુદ્ધ ચેતનારૂપ પરિણામને કરે છે તે પરિણામથી નિશ્ચયથી જીવ વસ્તુ કરણશીલ થાય છે. પછી એ પરિણામ શુદ્ધ પણ હોઈ શકે અને અશુદ્ધ પણ હોઈ શકે, એ પછીની વાત છે. પણ પરિણમે છે પોતે. કર્મનો ઉદય એને અશુદ્ધ પરિણામ આવતો નથી અને બીજો કોઈ સંયોગ એને શુદ્ધ પરિણામ આવતો નથી. પોતા જીવ વસ્તુ પોતા સંબંધી જે કોઈ શુદ્ધ ચેતનારૂપ, અશુદ્ધ ચેતનારૂપ, શુદ્ધ ચેતનારૂપ અથવા અશુભ ચેતના અશુદ્ધ ચેતનારૂપ પરિણામને કરે છે તે પરિણામની નિશ્ચયથી જીવ વસ્તુ કરણશીલ થાય છે. એ પરિણામના કરવાના સ્વભાવવાળી થાય છે. શીલ એટલે સ્વભાવ, કરણશીલ થાય છે એટલે કરણ એટલે સાધન. પોતે જ પરિણામના સાધનમાં પોતે જ વસ્તુ છે, બીજા કોઈનું એમાં સાધનની જરૂર નથી. આ એમાંથી અધ્યાત્મ નીકળે છે કે આ જીવને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય તો એને કોઈ અન્ય સાધનની જરૂર નથી. કેમ કે સાધન શક્તિ, કરણ શક્તિ જીવમાં અનાદિ અનંત છે. કેવડી છે? કે જેનું અનંત સામર્થ્ય છે એવડી છે, થોડી શક્તિ નથી, સાધન અલ્પ નથી, ઓછું પડે એવું નથી, ટૂંકું પડે એવું સાધન નથી, એમ કે છે. પૂરેપૂરી શક્તિ પોતાનું કાર્ય કરવા માટે જીવમાં છે અને જીવ એ શક્તિથી સંપન્ન છે, એના માટે કોઈની જરૂર પડતી નથી. એને પરિણમવા માટે પણ કોઈ બીજા દ્રવ્યની જરૂર પડતી નથી, બીજા સાધનની પણ જરૂર પડતી નથી. પછી માણસ કુતર્ક કરે છે, ગુરુભાઈ ચશ્મા વગર દેખાતું નથી, આંખના દોરા વગર કે પડદા ઉપર કાંઈક તકલીફ થાય તો એના વગર દેખાતું નથી, જ્ઞાન તો છે પણ છતાં દેખાતું નથી. તો કે દેખાય છે, એ વખતે પણ શું દેખાય છે? અંધારું દેખાય છે. શું? જ્યારે તકલીફ થાય છે ત્યારે પણ કાંઈક તો દેખાય છે, સાવ દેખાતું નથી એવું કાંઈ. આંખ બંધ કરો તો પણ દેખાય છે. શું એમ કહેશે? શું દેખાય છે? તો લાલ પીળું દેખાય છે, ચકડા દેખાય છે, અંધારું દેખાય છે, કાંઈક તો દેખાય છે કે નહીં? બસ તારે દેખાય છે, ચાલુ છે. ફલાણું દેખાય તો જ દેખાણું એવું કોને કહ્યું? કાંઈક તો દેખાય છે કે નહીં? બસ તો દેખવાનું કામ ચાલુ છે. કાનમાં બેરાશ આવે છે ને, સંભળાતું નથી, ખોટી વાત છે. ત્યાં કાનમાં એક અવાજ ઉત્પન્ન થતો હોય છે. શું? ઈ સંભળાય છે એની અંદર. શું? એને કાનમાં બેરાશ આવે, એને કાનમાં કઈક અવાજ આવતો હોય છે, એ સંભળાય છે ને, બીજું નથી સંભળાતું એમ કે છે. એને એમ કે છે કે કાનમાં બેરાશ છે. એની સાંભળવાની જ્ઞાન ચાલી જતું આમ છે. તો શું થાય? કોઈ માણસ ને આંખો ફૂટી જાય, એક્સિડન્ટ થાય, આંખ ફૂટી જાય, તો પછી પંચેન્દ્રિય માંથી ચાર ઇન્દ્રિય વાળો પ્રાણી થઈ ગયો? હે? એક ઇન્દ્રિય ઘટી ગયું માટે ચાર ઇન્દ્રિય વાળો થઈ ગયો? ખોટી વાત. તો સંગની પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિય છે, પેલા મન જાય. ઇન્દ્રિયો ઘટે તો પેલા શું જાય? પેલો મન જાય. એટલે અસંગની પંચેન્દ્રિય થાય. પછી કાન જાય. તો ચાર ઇન્દ્રિય વાળાને કાન ન હોય, સાંભળવાનું ન હોય, આ ભમરો વગેરે છે ને, માખી. અને ત્રણ ઇન્દ્રિય વાળાને આંખ જાય, બે ઇન્દ્રિય વાળાને નાકે વ્યૂ જાય, સૂંઘવાની શક્તિ બધી ઉપર ઉપરની એવી રીતે ક્રમથી ઘટે છે. અને વધે તો પણ ક્રમથી જ ઇન્દ્રિયો વધે છે. એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય છે, એમાંથી વ્યવહાર થાય એટલે પહેલું પહેલું એને નાસિકા આવે, ગંધ પ્રમાણે કામ કરે એવી રીતે છે. વચ્ચેથી મન રહી જાય ને આંખ ચાલી જાય, ચાર 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 ઇન્દ્રિય થઈ જાય, એમ ચાર ઇન્દ્રિય વાળો થતો નથી. જ્ઞાનમયેવ ભાવઃ કુતો ભવેત્ જ્ઞાનિનો ન પુનરન્ય અજ્ઞાનમય સર્વ કુતો અયમ અજ્ઞાનિનો ન અન્ય. અર્થ છે, અહીં કોઈ પ્રશ્ન કરે છે, જ્ઞાની ને અજ્ઞાની ના વિષયમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, તે સમ્યક દ્રષ્ટિને ભેદ વિજ્ઞાન સ્વરૂપ પરિણામ કયા કારણથી હોય છે? શા માટે એને અજ્ઞાન રૂપ નથી હોતા પરિણામ? પ્રશ્ન એ કર્યો છે. એ સમ્યક દ્રષ્ટિ અન્ય પદાર્થને જાણતા અન્યપણે કેમ જાણે છે? કયા કારણથી તે પરને પર જાણે છે? એમ પૂછે છે. ભાવાર્થ આમ છે કે કે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતો હોવા છતાં વિચિત્ર રાગાદી રૂપ પરિણમે છે, ત્યાં જ્ઞાન ભાવનો કરતા છે અને તેને જ્ઞાન ભાવ છે પણ અજ્ઞાન ભાવ નથી, તે કેવી રીતે છે એમ કોઈ પૂછે છે. શું પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનીને બધા ભાવ જ્ઞાનમય કેમ થાય છે, કે એને પણ કર્મનો ઉદય હોય છે, અસાતા આવે છે ત્યારે એને પણ પીડા થાય છે, શું રાગભાવ એ કરતા દેખાય છે, દ્વેષભાવ કરતા પણ દેખાય છે, તો એના પરિણામને જ્ઞાનમય ભાવ કેમ કયો છો? આ પ્રશ્ન કર્યો છે. એને પણ વિચિત્ર પરિણામ થતા જોવાય છે, રાગ દ્વેષ આદિ એના વિચિત્ર પરિણામ જ્ઞાનીના પણ દેખાય છે. એ પ્રશ્ન કર્યો છે. ઉત્તર તો પછી બીજા કળશમાં આપશે. શું કેવી રીતે છે એમ પૂછે છે. પરિણામ બધું પરિણમન મિથ્યા. બીજો પ્રશ્ન કરે છે હવે કે પરિણામાન અહમ સર્વ હોય એટલે જેટલા બધા પરિણામ છે બધું પરિણમન કોને? મિથ્યા દ્રષ્ટિને. અશુદ્ધ ચેતનારૂપ બંધનું કારણ હોય છે. તેથી તો મિથ્યા દ્રષ્ટિના પરિણામ બંધનનું કારણ શું કરવા? એ પણ વ્રત લે છે, પ્રતિજ્ઞા કરે છે, સંયમ પાળે છે, મુનિ દીક્ષા લે છે, તો એને બંધન શું કરવા થાય? અજ્ઞાની હોય એને આટલું કરે તો એને શું કરવા બંધન થાય? શું એનો પ્રશ્ન બપોરે કીધી ભૂમિકાનો ચાલ્યો હતો ને કાલે બપોરે. કસાયની મંદતા છે એ ભૂમિકા તો છે, તો પછી દ્રવલિંગીને કેમ ભૂમિકા ન થઈ? તો રાત્રે ભોજન ન કરવું એ તો સામાન્ય મંદ કસાય છે. જે જૈન મુનિ થાય છે લગ્ન દિગંબર મુનિ, એને તો અત્યંત મંદ કસાય થાય છે, તો એને સમ્યક દર્શનની ભૂમિકા કેમ નથી? એ સિદ્ધ કરે છે કે મંદ કસાય તો ભૂમિકા નથી, એ તો અત્યંત મંદ કસાય છે, છતાં એને ભૂમિકા કેમ નથી? એની મુમુક્ષુની ભૂમિકા નથી કહેતા. દર્શન મોહનો અનુભાગ ઘટે તો ભૂમિકા થાય, ચારિત્ર મોહ મંદ થાય તો એ કાંઈ એને ભૂમિકા થતી નથી. એ તો કેટલું કરે છે, એનો વૈરાગ કેટલો? હજારો રાણી છોડીને દીક્ષા લીએ છે. શું એ બાહ્ય ચારિત્ર છે? એ શુભ ભાવ પણ બાહ્ય ચારિત્ર છે અને શુભ ક્રિયા પણ બાહ્ય ચારિત્ર છે. અંગ પૂર્વનું જ્ઞાન બાહ્ય જ્ઞાન છે અને ત્યાં સુધી ભૂમિકા થતી નથી. જો સમ્યક દર્શન તો થતું નથી પણ સમ્યક દર્શનની ભૂમિકા નથી થતી. જો સમ્યક દર્શનની ભૂમિકા થાય તો સમ્યક દર્શન થાય જ એમ કે છે. એને તો સંકેત કીધું છે, સંકેતના કારણને પણ ઉપચારથી સંકેત કીધું છે અને એ પણ આદરણીય છે. એ પણ આદર કરવા યોગ્ય છે, સ્વાગત કરવા યોગ્ય છે એમ લીધું છે. શું નથી થતું કે શું એ ભૂમિકા જ નથી કે દર્શનો છે એનો અનુભાગ ઘટવો જોઈએ. પછી સાથે સાથે ચારિત્ર મોહનો અનુભાગ ઘટે છે. શું પણ કસાયની મંદતા અને દર્શન મોહના અનુભાગને સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. દર્શન મોહનો અનુભાગ ઘટ્યો હોય ને દર્શન મોહનો અભાવ થયો ને ચારિત્ર મોહ તીવ્ર થઈ જાય. એટલા માટે તો પુરાણ લખ્યા એ બતાવવા માટે, તો કે જો અહીંયા દર્શન મોહનો અભાવ છે પણ ચારિત્ર મોહ આટલો તીવ્ર છે એનો, એ બતાવવા માટે લખ્યો છે કે એને વિષમ વ્યાપ્તિ છે. દર્શનનો રસ ઘટે કે અભાવ થાય ને ચારિત્રમો મંદ પણ થાય, સમવ્યાપ્તિ પણ હોય અને વિષમ વ્યાપ્તિ પણ હોય. એના ઉપયોગમાં લીધું છે ને કે સંકેત હોય ત્યારે ઉપયોગ આત્મામાં પણ હોય ને ઉપયોગ આત્માને બહાર જાય, એને સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. માટે તું ઉપયોગ ઉપરથી કાંઈ બહારના ઉપયોગ ઉપરથી તું સંકેતને નક્કી કરવા જાય તો સંકેત નક્કી થાય એમ મન કસાય ઉપરથી જો સમ્યક દર્શન નક્કી કરવા જાય તો સમ્યક દર્શન નક્કી થાય. આ ઘણી બીજી જાતનું છે. મંદકષાય છે એ જુદી વસ્તુ છે, પાત્રતા છે એ જુદી વસ્તુ છે. પાત્રતા છે દર્શન મોહની મંદતાના પરિણામ છે, અને એમાં જ્ઞાનની પણ પ્રયોજનભૂત જ્ઞાનની નિર્મળતા વિશેષ હોય છે. શું કે જે આત્મહિતના પ્રયોજનને ગ્રહણ કરી શકે એવી ક્ષમતા એવી યોગ્યતા એ જ્ઞાનમાં હોય છે, અને એનો દર્શન મૂળ છે, એનો રસ ઘટેલો હોય છે. શું આ બે એક સાથે રહે છે, અને એનું એક નામ પાત્રતા છે. શું એ બંનેને એક શબ્દમાં કહેવું હોય તો પાત્રતાથી કહી શકાય, પણ એમાં જ્ઞાનનો ઉઘાડ અને કસાયની મંદતા લાગુ ન પાડવી એમ કહે છે. એમાં શાસ્ત્ર જ્ઞાન કેટલું છે, એમાં કસાય કેટલો મંદ થયો છે, પૂજા ભક્તિ કેટલી કરે છે, ઉપવાસ કેટલા કરે છે, દયાદાન કેટલા કરે છે, જપ તપ કેટલા કરે છે, એ કાંઈ એમાં લાગુ પડે એવું નથી. થઈ જાય. હા, સામાન્ય રીતે મંદ કસાય હોય છે, પણ વિશેષપણે મંદ કસાય ન હોય એવી પણ કોઈ અવસ્થા હોય ત્યારે જીવને ભૂલ ખાવાનું કારણ બની જાય. મહાવીર ભગવાનના સિંહના દ્રષ્ટાંતમાં તો શું છે કે પાત્રતાનો સદભાવ થયો ત્યાં, જ્યારે એ ઉપદેશ સાંભળવા માટે જિજ્ઞાસુ થયા ત્યારે પાત્રતા પ્રગટે. હરણને મારતા હતા ત્યારે પાત્રતા પ્રગટેલી નહોતી, જ્યારે હરણનો શિકાર કર્યો ત્યારે પાત્રતા નહોતી હિંસાના પરિણામ વખતે. તો કસાય મંદ થયો કે નહીં, ભાઈ કસાય મંદ નથી થયો ત્યાં જિજ્ઞાસા થઈ છે જ્ઞાનમાં, અને જ્ઞાનમાં જિજ્ઞાસા થતાં દર્શનનો ત્યાં મંદ થયો છે એ પાત્રતા છે. કસાય મંદ થયો તે પાત્રતા નથી. પણ જીવી તારવું જોઈએ. આત્માર્થના લક્ષણમાં જે મુદ્દા લીધા છે એનો અર્થ એટલી કસાયની મંદતાનો નહીં કરવો જોઈએ, ત્યાં દર્શનની મંદતાનો અર્થ કરવો જોઈએ. જો પાત્રતાનો અર્થ કરવો હોય તો પછી કસાય વખતે સામાન્ય રીતે હોય છે મંદનો કસાયની ઉપશાંતતા. હા, તો હવે ઉપશાંતતાનો અર્થ શું છે? કસાય મંદ નથી, કસાય રસ પીતો છે. કસાય રસ અને જયારે ઘટે છે ત્યારે દર્શન મોહનો રસ સાથે સાથે ઘટે છે, એટલે મોહ રસ સાથે ઘટે છે. પછી દર્શન મોહનો રસ અને ચારિત્ર મોહનો રસ, રસ એક સાથે ઘટે છે. શું એટલે ઉપશાંતતામાં રસ ઘટાડવો એમ નથી, મંદતા કરવી વાત નથી. આમાં સૌભંગી શું છે કે કસાય મંદ હોય અને રસ મંદ પણ હોય કસાયનો, અને કસાય તીવ્ર હોય અને કસાયનો રસ તીવ્ર પણ હોય. આ તો પેરેલલ ચાલ્યું, હવે ઉલટું ચાલે કે કસાય તીવ્ર હોય ને કસાય રસ મંદ હોય, કસાય મંદ હોય ને કસાય રસ તીવ્ર હોય એમ પણ હોય. હા, હોય છે. એટલે જ્યાં રસની વાત છે ત્યાં બેમાં સાથે છે, કેમ કે મોહ રસ છે ત્યાં. તો ચારિત્ર મોહ અને દર્શન મોહ એમ બે મોહની પ્રકૃતિ લઈએ તો બેમાં રસ એક સાથે ઘટે. જ્યારે દર્શન મોહનો રસ ઘટે ત્યારે ચારિત્ર મોહનો પણ રસ ઘટે, ચારિત્ર મોહનો રસ ઘટે ત્યારે દર્શન મોહનો રસ ઘટે. એટલા માટે કોઈ રીતે કોઈ વખત દર્શન મોહને ન સમજતા હોય અને ચારિત્ર મોહનો રસ ઘટાડવાની પ્રક્રિયામાં નાખે ગુરુ, શ્રી ગુરુ એ પ્રકારે ઉપદેશ આપે. એને આ પણ એક પદ્ધતિ છે, કેમ કે ઓલો વિષય સૂક્ષ્મ છે દર્શન મોહનો, તો એ પદ્ધતિથી પણ એને સમજાવે. ઉપશાંતતા નો અર્થ એ છે, મંદતા નથી, એનો રસમંદ નો સવાલ છે. ત્યાં પોતાને ખ્યાલ જાય એવું છે, કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ, હવે ખેદ પ્રાણી ગયા ત્યાં કહીએ વિજ્ઞાન, ત્યાં આત્માર્થ નિવાસ. એટલે ઉપશાંતતામાં રસમંદ ની વાત છે, ખાલી કસાય મંદતા ની વાત નથી, એવી વાત છે થોડી. મંદતા શબ્દ નથી કે એમ વાપરતા, ઉપશાંતતા શબ્દ વાપરે છે, એ રસનો ફેક્ટર છે, વિચારવા જેવો વિષય છે. શું ધ્યાન ન હોય તો ખબર ન પડે કે ઉપશાંતતા ને મન કસાય સમજી લઈએ એમ નથી, બે જુદી જુદી વાત છે, એવું છે જરા. અને આ વાત તો હજી વિદ્વાનોમાં અંતર હાલે છે બધું, એ કસાયની ઉપશાંતતામાં બધા કસાય મનતા નો જ અર્થ કરે છે, એમ નથી ખરેખર ત્યાં. અને એનો અર્થ કરવામાં ઉપશાંતમાં ઉપશાંત શબ્દ જ રાખ્યો છે, ખુલાસો નથી કર્યો, એટલે એમ ચાલે છે. મૂળ વાત આવી રીતે છે અંદર ની, માત્ર મોક્ષ અભિલાષ, એમાં તો પૂર્ણ પૂર્ણતા નું લક્ષ થઈ ગયું, માત્ર મોક્ષ અભિલાષમાં તો સીધી પાટે ગાડી ગાડી ચડી ગઈ, તો માત્ર મોક્ષ અભિલાષમાં તો સરળતામાં રસમંદ પડે, મધ્યસ્થા સરળતા એમાં બધો રસમંદ પડે. પણ એ રસનું પ્રકરણ છે, રસનું વિજ્ઞાન છે, એ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એ વિષય બીજી રીતે સમજાતો નથી. અને બીજું સમજાય ત્યાં શાસ્ત્ર માટે તો એ પોતાને કસાયમંદતાની જે ઘડ પડી ગઈ છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે સમજે પછી, એમ નથી ત્યાં. એમાં રસમંદતા નો વિષય લેવો છે એમને, શું રસાર્થ સાથે દર્શન મોહનો ને ચારિત્ર મોહનો રસ સાથે મળવો પડે છે, તીવ્ર થાય તો રસ સાથે તીવ્ર થાય ને મળવો પડે તો સાથે જ મળવો પડે, શું બહુ સારો પત્ર છે. કારણ કે ચર્ચા ચાલી હતી ને એ વિષયમાં જ પત્ર એક છે, 491 નંબર નો પત્ર છે. સર્વ દુઃખ થી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, આવ્યું જે પૂર્ણ શુદ્ધિ નો સર્વદુઃખ થી ગયો કે સર્વદોષ થઈ ગયો, તે પુરુષે આત્માને ગવેશવો, અને આત્માને ગવેશવો એટલે શોધવો, સ્વભાવ શોધવો, અને આત્માને ગવેશવો હોય તેને અમનિયમ, તેણે યમ નિયમ આદિ સર્વ સાધન નો આગ્રહ અપ્રધાન કરીને, એટલે શું કીધું, કેમ કે યમ નિયમ તો કસાય મંદ થાય છે, ક્યાંથી વાત નીકળે છે એમના અભિપ્રાયની, તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરીને એટલે ગૌણ કરીને સત્સંગને ગવેશવો, અહીંયા દર્શનમાં મંદ થશે, સત્સંગનો અભ્યાસ કરતા દર્શનમાં મંદ થશે, અને યમ નિયમ પાડતા ચારિત્રમાં મંદ થશે. ચારિત્રમોને આગ્રહ છોડી દેવો એમ કે છે, તું વ્રત પાડજે ને પ્રતિજ્ઞા લેજે, એ રવા દે, તારી શક્તિ અહીંયા ખર્ચીશ નહીં એમ કે છે, અને આગ્રહ થઈ જશે એ વાતનો. શું સત્સંગનો ઉપાસવો, સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસનાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, આકર્ષ કસાય રસમંદ થયો, અહીં ચારિત્રમો નો રસમંદ થયો, કેમ કે આખા સંસારને એને ઉપાસવો નથી, અભિપ્રાય બદલાનો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને, બીજા પ્રકારના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને પોતાની સર્વ શક્તિને, બધી શક્તિને એક જ જગ્યાએ તે સત્સંગને, આજ્ઞાને ઉપાસવી. સત્સંગ એટલે સત્પુરુષ. બધી શક્તિથી સત્પુરુષની આજ્ઞાને ઉપાસવામાં બધી શક્તિ લગાડજે, બીજી વાતમાં જાતો નહીં. તો તીર્થંકર એમ કહે છે કે, બધે તીર્થંકર લઈ આવે છે, તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે સત્પુરુષની, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. જો આ નિમિત્ત ઉપર ઉપાદાન ઉપર બી આવ્યા, અને તે આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થઈ જાય છે. બહુ સરસ વાતો કરે છે, નીકળે છે ત્યાંથી. શું કસાયની મંદતાને પોતે નથી કહેવા માંગતા, એ વાત ઘણી જગ્યાએથી નીકળે છે. શું ચારસો ને 495 માં એક વાક્ય છે કે મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય, મુમુક્ષુતા એટલે કસાયની મંદતા નથી અહીંયા કે, તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે, એટલે સંસારનો રસ ઘટે. બળ તો રસમાં બળ છે, કોઈ પણ પરિણામના રસમાં એનું બળ કે શક્તિ છે, તો એનું સંસાર બળ ઘટ્યા કરે. એનો અર્થ શું કે સંસાર તરફનો એનો રસ ઘટી જાય. નીકળે છે કે રસનો વિષય. પછી સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, એનું રસ ઘટે એટલે એના પૈસા ઘટી જશે એવું નથી કે વધી જશે એવું પણ કઈ નથી. એ અનિયત છે, કેમ કે એ પૂર્વ કર્મ સાથે સંબંધ ધરાવે છે, એના વર્તમાન પરિણામ સાથે નહીં. પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પીડ્યા કરે, જો આ મોળો છે એનો રસ મોળો પડે એટલે મોળી મોળી પીડ્યા કરે, અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય. આ કાળમાં એ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી. કસાય મનથી ઘણો ધર્મ તો અન્યમતીઓ કરે છે. મુસલમાને પણ જુમ્માના દિવસે નમાઝ પઢવા જાય ત્યારે એનો કસાય મંદ થાય છે, અને નિગુદના જીવનો કસાય મન થઈને બે ઇન્દ્રિય થાય છે. એમ કસાય મન તમે શું બીજું છે, કોઈ જુદા સ્વરૂપે માં મુમુક્ષુ દેખાય છે. શું કે છે, નામ મુમુક્ષુ છે પણ કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને કોઈ જુદા સ્વરૂપમાં મુનિ, બેને લીધા છે એમણે તો. મુમુક્ષુ ને અને ત્યાગીઓને બેને લીધા છે, કે ત્યાગીઓનું સ્વરૂપ મને જુદું દેખાય છે, મુમુક્ષુનું સ્વરૂપ મને જુદું દેખાય છે. આ જે હોવા જોઈએ એવા છે જ નહીં, એમ કે છે બીજા જ છે. આ તો શું કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈને વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્જદશા થવી ઘટે નહીં. આ મુમુક્ષુ ને આ મુનિનો સંગ કરે તો જીવની ઉર્જદશા થાય નહીં, ઉલટાની અધોદશા થવી ઘટે. આવાના સંગ કરવાથી અધોદશા થાય કે કેવું નાખ્યું છે બોલો. વળી કોઈને સત્પુરુષનો સંગ થયો હોય એવા જીવની અવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર લાગતી નથી. પહેલા તો આવું સરસ હતું ને, હવે કામ આમ થઈ ગયું થઈ જાય કે અત્યારે એવો વખત થઈ ગયો. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. શું પછી તો પોતા ઉપર લઈ ગયા છે, મારે હું ક્યાં જાણી જોઈને ઝેર ખાવ, વ્યવસાયમાં હું શું કરવા ઉભો છું, એમ કરીને પોતા ઉપર લઈ ગયા. એ પત્રમાં તો ત્યાં સુધી પછી વાત કરી છે કે મને કોઈ સારો મુમુક્ષુનો પણ સંગ મળે ને તો મારા દોષ હું વિદિત કરું, અને મારા દોષ વિદિત કરવાનું કોઈ મને પાત્ર મળે તો મારો દોષ વિદિત કરતા મારા દોષનો રસ ઘટે તો એને હું ઉપકારી માનું કે ચાલો કહેવાનું ઠેકાણું તો મળ્યું જ ને, આ મારો ઉપકારી છે, ત્યાં સુધી લઈ ગયા છો પોતે વાત નહીં. એટલે સુભાભાઈ નો ઉપકાર મહિનો છે. એટલે એમ કે છે કે મિથ્યા દ્રષ્ટિનું બધું પરિણમન અશુભ ચેતનારૂપ બંધનું કારણ હોય છે. કોઈ પ્રશ્ન કરે છે કે આમ છે તે કઈ રીતે છે, એને એમ શું કરવા, એમ થાય પંચમાવ્રત પાડે છે ને, સંસાર છોડી દીધો છે ને, દુકાન ધંધો કારખાનું છોડી દીધું છે ને, વેપાર રાજપાટ છોડ્યા છે ને, એ બંધાય છે. એની જ્ઞાન જાતિનું કેમ નથી હોતું એનું પરિણમન? એનું પરિણમન જ્ઞાન જાતિનું કેમ નથી? અને સમ્યક દ્રષ્ટિ પ્રવૃત્તિ વ્યવસાય રાજપાટમાં હોય ને, એનું એનું પરિણમન જ્ઞાન જાતિનું કેમ છે? એ બંધાતો કેમ નથી ને આ બંધાય છે કેમ? શું પેલાનું બંધનું કારણ નથી જ્ઞાન જાતિનું પરિણામ, અને અજ્ઞાન જાતિનું પરિણામ બંધનું કારણ છે, આમ કેમ? કઈ પક્ષપાત છે? ભાવાર્થ આમ છે કે મિથ્યા દ્રષ્ટિ જે કોઈ પરિણામ હોય છે એને બધા બંધના કારણ છે. સમ્યક દ્રષ્ટિને જેટલા કોઈ પરિણામ છે તે મોક્ષના કારણ છે, અને જેટલા કોઈ પરિણામ છે તે બંધના કારણ છે. ઓલો ભિન્ન પરિણમે છે, આ એક એક કે ભાવે પરિણમે છે, એકતા કરીને પરિણમે છે. એટલે પછી એને ઉત્તર તો પછી હવે પછીની સંસદમાં લેશે. સડસઠમાં જ્ઞાનીનો વિષય લીધો છે, 67માં અજ્ઞાનીનો વિષય લીધો છે, પણ સારો વિસ્તાર કર્યો છે. આમાં 66માં એ બંને વિષયમાં પ્રશ્ન ઉઠાવીને ઉવાપો કર્યો છે, આમ કેમ? કૂતો 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 શબ્દ વાપરે છે ને બેમાં, આમ કેમ છે, શું કારણ છે આવું? કે જ્ઞાની બંધાય નહીં, એ પ્રવૃત્તિ કરીને બંધાય નહીં, અજ્ઞાની પ્રવૃત્તિ ન કરે નિવૃત્તિ લઈને બંધાય, આનું કારણ શું છે? કે તો કે પરિણામે બંધ છે. બેના પરિણમન જુદી જુદી જાતના છે, પરિણામનો પ્રકાર સમજવાની જરૂર છે. તું બાહ્ય દ્રષ્ટિએ પ્રવૃત્તિની નિવૃત્તિ જુઓ છે, એનાથી તને સમજણ પડે એવું નથી એમ કહેવું છે. અંતરદૃષ્ટિ કરાવવાનો હેતુ છે. પરમ કૃપા ગુરુદેવ.